એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારામાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની દુનિયામાં જઈશું જેણે તાજેતરમાં જ વાચકોના મન પર એકદમ ઊંડી છાપ છોડી છે.
હા, બિલકુલ.
હું વાત કરી રહી છું બોની ગાર્મસની 2022માં આવેલી નવલકથા લેસન્સ ઇન કેમિસ્ટ્રીની. આ પુસ્તક મતલબ ખાલી એક વાર્તા નથી, પણ એક આખો યુગ છે.
તમે બિલકુલ સાચું કહ્યું. આ વાર્તા આપણને સીધા 1950 અને 60ના દાયકાના અમેરિકામાં લઈ જાય છે. જરા એ સમયની કલ્પના તો કરો. એવો સમય જ્યારે સ્ત્રીઓ માટે એમ કે બે જ રસ્તા હતા, કાં તો સારી પત્ની બનો, કાં તો સારી માતા. એમની બુદ્ધિ, એમની મહત્વાકાંક્ષા, એ બધા માટે જણે સમાજમાં કોઈ જગ્યા જ નહોતી.
અને આજ મતલબ આજ રૂઢિચુસ્ત દુનિયાની વચ્ચે લેખિકા આપણને એક એવા પાત્ર સાથે મળાવે છે જે આ બધા નિયમોને તોડવા માટે જન્મી છે.
એલિઝાબેથ ઝોટ.
એલિઝાબેથ ઝોટ એક એવું નામ છે જે આ પુસ્તક વાંચ્યા પછી સહેલાઈથી ભૂલાતું નથી. એ એક રસાયણશાસ્ત્રી છે, ખૂબ જ બુદ્ધિશાળી, તર્કબદ્ધ અને પોતાના સિદ્ધાંતો પર અડીખમ.
પણ સમાજ એની સામે એક જ સવાલ ઊભો કરે છે.
કયો?
કે એક સ્ત્રી આટલી બધી ગંભીર કેમ હોઈ શકે. આખી નવલકથાનો જે મૂળ સંઘર્ષ છે ને, એ આ જ છે.
હા, કે વિજ્ઞાનના અટલ નિયમોમાં માનતી એક સ્ત્રી એવા સમાજમાં પોતાનો રસ્તો કઈ રીતે શોધે.
એવો સમાજ જે પોતે જ અતાર્કિક છે.
બિલકુલ, જે પક્ષપાતી નિયમોથી ભરેલો છે.
અને આ સંઘર્ષની શરૂઆત પણ ખબર છે બહુ વ્યંગાત્મક રીતે થાય છે. વાર્તા આપણને સીધા એલિઝાબેથના ટેલિવિઝન કુકિંગ શો સપરેટ 6ના સેટ પર લઈ જાય છે.
પણ આ કોઈ એવો તેવો કુકિંગ શો નથી.
જરાય નહીં. એલિઝાબેથ પોતાના સફેદ લેબ કોટમાં જાણે કોઈ વૈજ્ઞાનિક હોય એમ હાથમાં બીકર લઈને રસોઈ શીખવે છે.
હા, મેં વાંચ્યું એ મીઠાને સોડિયમ ક્લોરાઇડ કહે છે અને પાણીને H2O.
બરાબર. એનું રસોડું જાણે એક પ્રયોગશાળા છે અને દરેક વાનગી એના માટે એક રાસાયણિક પ્રયોગ છે.
આ વિચાર જ કેટલો ક્રાંતિકારી છે, ખાસ કરીને એ સમય માટે.
ચોક્કસ.
જ્યારે સ્ત્રીઓને એમ કહીને દબાવવામાં આવતી હતી કે તમારું કામ બુદ્ધિનું નથી, ત્યારે એલિઝાબેથ લાખો સ્ત્રીઓને ટીવી પર કહી રહી હતી કે તમે જે કામ કરો છો એ વિજ્ઞાન છે.
તમારું રસોડું એક પ્રયોગશાળા છે અને તમે એક વૈજ્ઞાનિક છો. આ તો સ્ત્રીઓના આત્મસન્માનની સીધી ઝંગોળથી વાત હતી.
મતલબ એ માત્ર રેસિપી નહોતી આપી રહી.
ના, એ તો આત્મવિશ્વાસ આપી રહી હતી. એ કહેતી હતી રસાયણશાસ્ત્ર એટલે પરિવર્તન, અને આ સંદેશ દ્વારા એ ગૃહિણીઓને પોતાના જીવનમાં પરિવર્તન લાવવા માટે પ્રેરણા આપતી હતી.
તો પછી સવાલ એ થાય કે એક આટલી તેજસ્વી રસાયણશાસ્ત્રી જેનું સપનું કદાચ નોબેલ પુરસ્કાર જીતવાનું હશે, એ ટેલિવિઝન પર રસોઈ બનાવતા સુધી પહોંચી કઈ રીતે?
આ જ તો વાર્તાનો રસપ્રદ ભાગ છે. આ સફરને સમજવા માટે આપણે એલિઝાબેથ ઝોટને વધુ નજીકથી ઓળખવી પડશે.
તો ચાલો એલિઝાબેથના ભૂતકાળમાં જઈએ. એના પાત્રનું ઘડતર કયા અનુભવોથી થયું છે?
તમે જુઓ, એલિઝાબેથ અત્યંત તર્કબદ્ધ છે કારણ કે એના ભૂતકાળના એક આઘાતજનક અનુભવે એને શીખવ્યું છે કે ભાવનાઓ પર વિશ્વાસ ન કરાય.
એટલે એ દુનિયાને વિજ્ઞાનના નિયમોથી જ જુએ છે.
હા, એની એક જ ઈચ્છા છે હેસ્ટિંગ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પોતાનું સંશોધન આગળ વધારવું. પણ ત્યાં એને શું મળે છે? સન્માન નહીં, અપમાન.
એના પુરુષ સહકર્મીઓ એના કામની ચોરી કરે છે, એની મજાક ઉડાવે છે
અને એને સતત યાદ અપાવે છે કે તું એક સ્ત્રી છે.
અને આ જ ઝેરી વાતાવરણમાં એની મુલાકાત એક એવા વ્યક્તિ સાથે થાય છે જે એના જેવો જ છે, કેલ્વિન ઇવાન્સ.
બરાબર. નોબેલ પુરસ્કાર માટે નામાંકિત, એકદમ તેજસ્વી, પણ એટલો જ એકલવાયો અને સામાજિક રીતે થોડો અણઘડ વૈજ્ઞાનિક.
તો કેલ્વિન ઇવાન્સ જાણે એલિઝાબેથનું પ્રતિબિંબ જ છે.
ચોક્કસ. એ પણ દુનિયાથી અલિપ્ત રહે છે. એનું કારણ એનું દુઃખદ બાળપણ છે જે એક અનાથાશ્રમમાં વીત્યું છે. એટલે જ્યારે આ બે અસામાન્ય લોકો મળે છે ત્યારે એમની વચ્ચે જે સંબંધ બંધાય છે
એ કોઈ પરંપરાગત પ્રેમકથા જેવું નથી.
ના, એ તો બુદ્ધિનું જોડાણ છે, મનની ભાગીદારી છે. અને લેખિકા આ સંબંધને સમજાવવા માટે રોઈંગ એટલે કે નૌકા વિહારનું ખૂબ સુંદર પ્રતીક વાપરે છે.
એ થોડું સમજાવશો, રોઈંગનું પ્રતીક અહીં શું દર્શાવે છે?
તમે જો, રોઈંગમાં બે લોકોએ એકદમ સંપૂર્ણ તાલમેલથી કામ કરવું પડે છે. એક સેકન્ડનો પણ ફરક પડે તો હોડીનું સંતુલન બગડી જાય.
બરાબર.
એલિઝાબેથ અને કેલ્વિન જ્યારે રોઈંગ કરે છે ત્યારે તેઓ માત્ર રમત નથી રમતા, પણ જાણે એકબીજા સાથે એકરૂપ થઈ જાય છે. એમનો સંબંધ આજ સંપૂર્ણ ભાગીદારી પર આધારિત છે.
જ્યાં કોઈ આગળ નહીં, કોઈ પાછળ નહીં, બંને સમાન.
બિલકુલ. બંને એકબીજાનો આદર કરે છે અને ખાસ કરીને એકબીજાને બુદ્ધિનો. કેલ્વિન પહેલો એવો પુરુષ છે જે એલિઝાબેથને એના સ્ત્રી હોવાને કારણે નહીં પણ એના દિમાગને કારણે પ્રેમ કરે છે.
પણ આ વાર્તા કોઈ સુખદ અંતવાળી પ્રેમકથા નથી. અહીં લેખિકા એક અત્યંત ક્રૂર વળાંક લે છે.
હા, અને આજ કદાચ વાર્તાનો સૌથી હૃદયદ્રાવક ભાગ છે. કેલ્વિનનું એક અત્યંત મામૂલી, લગભગ હાસ્યાસ્પદ લાગે એવા અકસ્માતમાં મૃત્યુ થાય છે.
શું થાય છે બરાબર?
એ પોતાના કૂતરા 630 સાથે ફરવા નીકળે છે, તેનો પગ લપસે છે અને માથું જમીન સાથે અથડાય છે. બસ
બસ એટલું જ?
હા, એ જ ક્ષણે બધું સમાપ્ત. આ ઘટના એલિઝાબેથના તર્કબદ્ધ વિશ્વ પર એક મોટો પ્રહાર છે. એ બતાવે છે કે વિજ્ઞાન ભલે ગમે તેટલા નિયમો સમજાવે, પણ જીવન પોતે કેટલું અતાર્કિક, અણધાર્યું અને ક્રૂર હોઈ શકે છે.
અને કેલ્વિનના મૃત્યુ પછી તો એલિઝાબેથની દુનિયા જાણે વેરવિખેર થઈ જાય છે.
હા, અને ત્યારે જ એને ખબર પડે છે કે તે ગર્ભવતી છે
અને અપરિણિત માતા હોવાના ગુનામાં તેને હેસ્ટિંગ્સ ઇન્સ્ટિટ્યૂટમાંથી કાઢી મૂકવામાં આવે છે.
એટલે હવે તે એકલી છે, બેરોજગાર છે અને એક નવા જીવની જવાબદારી એના પર છે.
અહીંથી જ એના અસ્તિત્વ માટેનો અસલી સંઘર્ષ શરૂ થાય છે.
અને આ સંઘર્ષમાં તે પોતાની આસપાસ એક નવો પરિવાર રચે છે.
હા, જે લોહીના સંબંધો પર નહીં પણ પ્રેમ અને વફાદારી પર આધારિત છે.
આ વાર્તાની સૌથી સુંદર થીમ છે પસંદગીનો પરિવાર.
તો આ પરિવારમાં કોણ કોણ છે?
આ પરિવારનું કેન્દ્ર છે મેડ, એટલે કે મેડલિન ઝોટ.
એલિઝાબેથ અને કેલ્વિનની દીકરી, જે અસાધારણ રીતે બુદ્ધિશાળી છે.
બરાબર. એલિઝાબેથ તેને કોઈ બાળકની જેમ નહીં પણ એક પુખ્ત વ્યક્તિની જેમ ઉછેરે છે, એકદમ તર્કબદ્ધ રીતે. પણ મેડ, જેણે પોતાના પિતાને ક્યારેય જોયા નથી, એ એમના વિશે જાણવા માટે એક શોધખોળ શરૂ કરે છે.
અને આ શોધ જ વાર્તાના ઘણા રહસ્યો પરથી પડદો ઉઠાવે છે.
પછી આવે છે હેરિયેટ સ્લોન, એમની પાડોશી. શરૂઆતમાં તો એ એક સામાન્ય ગૃહિણી છે જે એલિઝાબેથની વિચિત્ર જીવનશૈલીથી થોડી ડરે છે.
પણ ધીમે ધીમે એ એલિઝાબેથની હિંમતથી પ્રભાવિત થાય છે.
હા, અને એની સૌથી મોટી સમર્થક અને મિત્ર બની જાય છે. હેરિયેટનું પાત્ર એ વાતનું પ્રતીક છે કે એલિઝાબેથનો સંદેશ સામાન્ય સ્ત્રીઓ પર કેટલી ઊંડી અસર કરી રહ્યો હતો.
અને આ પરિવારમાં આપણે વોલ્ટર પાઇન અને 630ને પણ ભૂલી ન શકીએ.
જરાય નહીં. વોલ્ટર એક દયાળુ ટીવી નિર્માતા છે જે એલિઝાબેથની અંદરની પ્રતિભાને ઓળખે છે અને તેને સપરેટ 6 શો ઓફર કરે છે.
અને તે એલિઝાબેથના ક્રાંતિકારી વિચારોને બચાવવા માટે પોતાના બોસ સામે પણ લડી લે છે.
અને 630, આ પાત્ર તો લેખિકાની કલ્પના શક્તિનો ઉત્તમ નમૂનો છે. એ માત્ર એક કૂતરો નથી,
લેખિકા આપણને એના વિચારો અને લાગણીઓથી પણ પરિચિત કરાવે છે.
હા, એ પોતાને પરિવારનો રક્ષક માને છે અને કેલ્વિનને બચાવી ન શકવાના અપરાધબોધ સાથે જીવે છે. 630 દ્વારા લેખિકા કદાચ એ કહેવા માંગે છે કે બુદ્ધિ અને ભાવના ઉપર કોઈ એક પ્રજાતિનો ઇજારો નથી.
તો આ અનોખા પરિવારના ટેકાથી એલિઝાબેથ આર્થિક મજબૂરીને કારણે કુકિંગ શો કરવાનું સ્વીકારે છે અને અહીંથી વાર્તા એક નવા અને રસપ્રદ તબક્કામાં પ્રવેશે છે.
હા, તે પોતાના રસોડાને પ્રયોગશાળા બનાવીને લાખો સ્ત્રીઓની વિચારસરણી બદલી નાખે છે. પણ સવાલ એ છે કે શું સમાજ આ બદલાવને આટલી સરળતાથી સ્વીકારે છે?
મને નથી લાગતું.
જરાય નહીં. એલિઝાબેથ જેટલી લોકપ્રિય થાય છે તેટલા જ એના દુશ્મનો પણ વધે છે. એના ટીવી નેટવર્કના બોસ એને વધુ સ્ત્રી જેવી બનવા, ચુસ્ત કપડાં પહેરવા અને સ્મિત કરવા માટે દબાણ કરે છે.
પણ એલિઝાબેથ ઝુકેવી નથી.
નિકુલ નહીં. એ સ્પષ્ટ કહે છે, હું અહીં લોકોને ખુશ કરવા નથી આવી, હું તેમને રસાયણશાસ્ત્ર શીખવવા આવી છું. એની આ અણગતા એના માટે નવી મુશ્કેલીઓ ઊભી કરે છે.
અને આ મુશ્કેલીઓ ચરમસીમાએ પહોંચે છે જ્યારે પ્રતિષ્ઠિત લાઈફ મેગેઝિનમાં એના પર એક લેખ છપાય છે. બરાબર.
હા, એ લેખ તો એને એક અનૈતિક, અપરિણિત માતા અને સ્ત્રીત્વ માટે ખતરા તરીકે ચિત્રે છે. એનો હેતુ એલિઝાબેથની કારકિર્દીને ખતમ કરવાનો હોય છે.
પણ થાય છે એનાથી સાવ ઉલટું.
એકદમ ઉલટું. એ લેખ વાંચીને દેશભરની સ્ત્રીઓ એલિઝાબેથના સમર્થનમાં આગળ આવે છે હજારો પત્રો આવે છે.
અને એ સ્ત્રીઓ કહે છે કે એલિઝાબેથ ઝોટે અમને શીખવ્યું છે કે અમારા સપના પણ મહત્વના છે.
બરાબર. આ ઘટના એલિઝાબેથને એક વ્યક્તિમાંથી એક આંદોલનમાં ફેરવી દે છે.
આ જ સમયે મેડની જે શોધખોળ ચાલી રહી હતી,
હા,
તે પણ એક મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવે છે. કેલ્વિન ઇવાન્સના ભૂતકાળ અને પાર્કર ફાઉન્ડેશન સાથેના તેના સંબંધનું રહસ્ય.
બરાબર. મેડને ખબર પડે છે કે તેના પિતા, જે અનાથ આશ્રમમાં મોટા થયા હતા, તેને પાર્કર ફાઉન્ડેશન તરફથી ગુપ્ત રીતે ભંડોળ મળતું હતું. અને અંતે એ સત્ય બહાર આવે છે, જે વાચકને સ્તબ્ધ કરી દે છે.
શું છે એ સત્ય?
એ જ કે પાર્કર ફાઉન્ડેશનના વડા અત્યંત ધનવાન અને શક્તિશાળી એવરી પાર્કર એ જ કેલ્વિનની જન્મદાતા માતા છે, જેમણે અત્યંત મજબૂરીમાં પોતાના બાળકને ત્યજી દીધો હતો.
ઓ, તો આ રહસ્યોદ્ઘાટન પછી વાર્તાનો અંત કેવી રીતે આવે છે? શું એલિઝાબેથને એ મળે છે જે તે હંમેશા ઈચ્છતી હતી?
હા, અંતે એને ન્યાય મળે છે. એવરી પાર્કર પોતાના દીકરા સાથે થયેલા અન્યાયના પસ્તાવાથી એલિઝાબેથના સંશોધનને કાયમ માટે ભંડોળ આપવા તૈયાર થાય છે.
એટલે હવે એને ટીવી શોની જરૂર નથી?
બિલકુલ નહીં. તે શો છોડી દે છે અને હાસ્ટિંગ્સ ઇન્સ્ટિટ્યૂટમાં પાછી ફરે છે, પણ આ વખતે એક દબાયેલી કર્મચારી તરીકે નહીં,
પણ પોતાના વિભાગના વડા તરીકે.
હા, અને ત્યાં તે મહિલા વૈજ્ઞાનિકોની એક ટીમ બનાવે છે અને અંતે પોતાની શરતો પર પોતાની પ્રયોગશાળામાં રસાયણશાસ્ત્ર પર કામ કરે છે.
વાહ, આ સફર ખરેખર અદ્ભુત છે. જો આપણે આખી વાર્તા પર નજર કરીએ તો મને લાગે છે કે લેખિકાએ કેટલાક પ્રતીકોનો બહુ સુંદર રીતે ઉપયોગ કર્યો છે, જેમ કે એલિઝાબેથના કાન પાછળ હંમેશા ખોસેલી પેન્સિલ.
ચોક્કસ. એ પેન્સિલ ખાલી લખવાનું સાધન નથી, એ એની ઓળખ છે.
એક બળવાનું પ્રતીક પણ છે.
હા, જ્યારે પણ કોઈ એની બુદ્ધિને પડકારે છે કે એને સ્ત્રી તરીકે ઓછી આંકવાનો પ્રયત્ન કરે છે, ત્યારે એ પેન્સિલ જાણે એને યાદ અપાવે છે કે એની અસલી ઓળખ શું છે. એના માટે એક બૌદ્ધિક બખ્તર જેવી છે.
આ પુસ્તક ભલે 1950ના દાયકામાં સેટ થયેલું હોય, પણ એની થીમ્સ આજે પણ એટલી જ પ્રાસંગિક લાગે છે.
સાચી વાત છે.
વ્યવસ્થિત સ્ત્રી દ્વેષ, કાર્યસ્થળ પર ભેદભાવ, સ્ત્રીની બુદ્ધિ પ્રત્યે સમાજનો ડર, આ બધું આજે પણ આપણી આસપાસ જોવા મળે છે.
તમે એકદમ સાચું કહ્યું. આ નવલકથા આપણને અરીસો બતાવે છે. એલિઝાબેથ ઝોટનો સંઘર્ષ એ દરેક સ્ત્રીનો સંઘર્ષ છે, જેણે ક્યારે પોતાના સપના અને સમાજની અપેક્ષાઓ વચ્ચે પસંદગી કરવી પડી હોય.
અને એટલે જ કદાચ આ પુસ્તક આટલું બધું લોકપ્રિય થયું છે.
હા, કારણ કે તે આપણને યાદ અપાવે છે કે જ્યારે એક વ્યક્તિ પોતાના સત્ય પર અડગ રહે છે, ત્યારે તે માત્ર પોતાનું જ નહીં પણ આખા સમાજનું ભવિષ્ય બદલી શકે છે.
તો આ નવલકથા આપણને શીખવે છે કે જ્ઞાન અને હિંમત એ ક્રાંતિના બે સૌથી મોટા હથિયાર છે.
અને એ પણ કે વ્યક્તિગત સત્યનિષ્ઠા અને સમાજે બનાવેલી મર્યાદાઓનો અસ્વીકાર જજ અણધારી અને અદ્ભુત તકોના દ્વાર ખોલી શકે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.